ત્યારે ભગવાનને દોષ દેવા મને. આપણે સંસારના લોકોને કહી કે તમારું ધન ભક્તિમાં લગાડો, તો કે ધન મૂક, આ મારું ધન છે, આ મારી પત્ની, આ મારા છોકરા, આ મારું ઘર, મારા કારણે આ બધા પેદા થયા છે. અને જ્યારે મરી જાય ને ત્યારે ભગવાનને કહે કે ભગવાન તમે કેમ આને લઈ લીધો. દુઃખના દિવસો આવે ત્યારે ભગવાન ઉપર દોષારોપણ કરે અને સુખમાં ભગવાનને યાદ ન કરે. ચિત્ર કેતુ ભગવાનને યાદ કરે, વિલાપ કરે ચિત્ર કેતુ, કૃત રૂતિ બાળકને જગાડે, બેઠો થા, તારે રાજ કરવાનું છે, તારા પિતા પાસે કેટલી સંપત્તિ છે, આ બધી સંપત્તિનો તું એકલો માલિક છો, રાજ કોણ કરશે, આ રમકડાથી કોણ રમશે, આવા ઉદ્ગારો શ્રીમદ ભાગવતમાં દીધા છે. વિલાપ કરવા મળે. અને અંગિરા ઋષિને ખબર પડી કે ચિત્રકેતુને ત્યાં જે બાળકનો જન્મ થયો હતો એ બાળકનું મૃત્યુ થઈ ગયું છે. અન અંગિરા ઋષિને મનમાં વિચાર આવ્યો કે આ સમય ઉપદેશ દેવા જેવો છે, આવા સમયે જો ઉપદેશ આપે ને તો એ ઉપદેશ હૃદયમાં બેસી જાય. એટલે તમે જોયું હશે આપણા ભારતમાં એક પરંપરા છે, જ્યારે કોઈનું મૃત્યુ થઈ જાય ત્યારે ગરુડ પુરાણ બેસાડે, કારણ કે ત્યારે હૃદય કોમળ થઈ ગયું હોય. જોયું હોય ને સામે મરેલા લાશ પડી હોય ને, એટલે ગમે એવું પથ્થર જેવું હૃદય એક કોમળ થઈ જાય અને કોમળ હૃદયમાં એ ઉપદેશ ફિટ થઈ જાય. અંગિરાજીએ વિચાર કર્યો કે રાજા અત્યારે એનું હૃદય કોમળ છે, પણ અંગિરાજીએ કીધું કે મારા એકલાથી કામ નહીં બને, એટલે નારદ મુનિને સાથે લઈને આવ્યા. અંગિરા અને નારદ આ બંને ચિત્રકેતુ પાસે આવે. ચિત્રકેતુ અંગિરાજી અને નારદ મુનિના ચરણોમાં પડી વિલાપ કરે. નારદ મુનિ અને અંગિરાજી ચિત્રકેતુને જ્ઞાન આપે કે રાજન, કોની માટે તમે રડો છો? આ સંસારમાં સગા સંબંધી આવે અને જાય, એમાં શોક ન કરવો જોઈએ. આ સંસારમાં જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, માટે નત્વમ શોચિતુ મર્હસિ, જીવવા વાળા પ્રત્યે કે મરવા વાળા પ્રત્યે શોક ન કરવો જોઈએ. જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યર્થે નત્વમ શોચિતુ મર્હસિ. મરવા વાળા પાછળ શોક ન કરવો જોઈએ. આ સંસારમાં ઘણા લોકો શોક કરે કે મારા મરી ગયા. શોકનું કારણ એક જ છે, આસક્તિ, મમતા. શોકનું કારણ અજ્ઞાન છે, અજ્ઞાનને કારણે જ સંસારના લોકો શોક કરતા હોય. બાકી જ્ઞાન હોય તો કોઈ શોક ન કરે. તમારે જોવું, જ્યારે માણસમાં અજ્ઞાન આવે ને તો અજ્ઞાનની પહેલી સીડી કઈ છે? આ શરીરને હું સમજવા માંડે કે આ શરીર હું છું, પણ વાસ્તવમાં આ શરીર આપણે નથી, આપણે તો આત્મા છીએ. પણ અજ્ઞાનની પહેલી સીડી આ શરીર હું છું, અને બીજું અજ્ઞાન આ શરીરથી સંબંધિત જેટલા પણ છે એ મારા છે, હું અને મારું. અને પછી ત્રીજું અજ્ઞાન, જે મારા છે એની પ્રત્યે પ્રેમ અને જે પરાયા છે એની પ્રત્યે દ્વેષ, રાગ અને દ્વેષ. તમારે જોવું, કોઈ પિતા એના છોકરાને રમાડતો હોય, ખભા ઉપર બેઠાડ્યો હોય અને એ છોકરો પેશાબ કરે તો એ પિતાને એ પેશાબમાં આનંદ આવે કે બ્રહ્માજીનો સ્ત્રાવ, ગંગા નદીનો સ્ત્રાવ થઈ રહ્યો છે. પણ પાડોશીનો છોકરો જો રસ્તા ઉપર એ પેશાબ કરતો હોય તો અરે છી 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 છી, આને કેમ? બંને છોકરા છે પણ ઓલો મારો છે. આપણા પ્રત્યે પ્રેમ અને પરાયા પ્રત્યે દ્વેષ, આ અજ્ઞાનનું પ્રતીક છે. જો કોઈના મરી જવાથી તમને દુઃખ થતું જ હોય તો સંસારમાં હજારો લોકો મરે છે. રોજ રો, તમને શરીર છૂટી જવાનું જ દુઃખ છે તો સંસારમાં હજારો લોકોનું શરીર છૂટે છે. પણ આ મારું શરીર, આ મારા હતા એટલે રડે છે, પણ આ સંસારમાં કોઈ કોઈના નથી, કોઈ કોઈના નથી. આ સંબંધ અનિત્ય છે, આ સંબંધ નિત્ય નથી રહેતા. એક જગ્યાએ શાસ્ત્રમાં બહુ સુંદર કીધું છે કે આ સંસારમાં અનેક માતા પિતા, અનેક ભાઈ બંધુ આપણને પ્રાપ્ત થયા અને વયા ગયા. કે છે કે ગંગા નદીમાં જેટલી રેતી છે, ગંગાયામ અપિ બાલુકા, ગંગાજીમાં જેટલી રેતી છે એ રેતીના કણ જેટલા છે અને ગણી ન શકાય. જેટલા એ રેતીના કણ છે એટલા સ્વજનો આપણને મળ્યા અને છૂટી ગયા. તો સંસારના લોકો આપણા સંપર્કમાં આવે અને જાય એમાં શોક ન કરવો જોઈએ. નારદ મુનિ આ ઉપદેશ આપે છે, શોક ન કરવો જોઈએ. તમે જોવું, તમે બસમાં રાજકોટથી માણામોરા આવતા હો અને બસમાં સીટ ઉપર બેઠા હો, તો રાજકોટથી કોઈ ચડ્યું હોય એની સાથે વાતચીત થાય અને પછી એનું ગામ આવે એટલે એ ઉતરી જાય, તો આપણે રોવા મળીએ છીએ કે અરે આય રે આય, આ ઉતરી ગયો હવે શું થશે, હવે મારું શું થશે, હું શું કરીશ, નથી રોતા. તો એ જ વાત આપણા જીવનમાં છે, આ જીવન જીવી રહ્યા છે. ઘણા લોકો આવે છે અને જાય છે, તો જવા વાળા માટે શોક ન હોવો જોઈએ. શોક હોવો જોઈએ આપણી ભજનની ઓછપ માટે, કે હું આ સંસારમાં ફસાયેલો છું, ભગવાનનું ભજન નથી થતું, ભક્તિ નથી થતી, એનો શોક હોવો જોઈએ. આ દેહ માટે શોક ન હોવો જોઈએ. અને જેની દેહમાં જેટલી આસક્તિ છે એટલો દુઃખી થશે, એટલો શોક કરશે. માટે અંગિરા ઋષિ કહે છે કે ચિત્રકેતુજી તમે શોક ન કરો. ચિત્રકેતુને જ્ઞાન થયું પણ પૂરેપૂરું જ્ઞાન ન થયું. ત્યારે નારદ મુનિએ કીધું કે ઠીક છે, અમે આને ઉપદેશ આપી રહ્યા છીએ છતાં એ પૂરેપૂરું નથી સમજતો, એનો દીકરો જો ઉપદેશ આપે તો સમજી જાય. ત્યારે નારદ મુનિની કૃપાથી નારદ મુનિએ ચિત્રકેતુનો જે પુત્ર મરી ગયો હતો એની ઉપર હાથ ફેર્યો. નારદ મુનિએ કીધું, બેટા તું ઊભો થા, તારા પિતાજી તારી રાહ જોઈ રહ્યા છે. નારદ મુનિના હાથ ફેરવવાથી પુત્ર બેઠો થયો અને નારદ મુનિએ કીધું કે આ તારા પિતા તારી માટે રડી રહ્યા છે. ક્યારેય પુત્ર પેલો શબ્દ બોલ્યો કે આ મારા પિતા, 10 જન્મ સુધી હું આનો પિતા બની ચૂક્યો છું, તમે આને મારા પિતા કયો છો? આવા કેટલાય પિતા આવ્યા ને આવીને વયા ગયા, આ મારા નિત્ય પિતા નથી. જ્યારે એ પુત્રે આવો ઉપદેશ કર્યો કે મારા પિતા તો ભગવાન શ્રી કૃષ્ણ છે ને આવા તો પિતા આવતા રહે ને જાતા રહે, એની માટે હું મારું જીવન વિતાવી દઉં. પુત્રના મુખેથી ઉપદેશ સાંભળી ચિત્રકેતુ ને પૂરેપૂરું જ્ઞાન થઈ ગયું અને ચિત્રકેતુ પોતાનું રાજ્યને ત્યાગી જંગલમાં ભગવાનનું ભજન કરવા માટે નીકળી પડ્યો. અને અહીંયા પુત્ર તો મરી ગયેલો જ હતો, એ તો નારદ મુનિની કૃપાથી અમુક સમય માટે જીવિત છે. ભગવાન શંકરષણની આરાધના કરી અને ભગવાન શંકરષણની ભક્તિ કરી શંકરષણજીએ દર્શન દીધા, ચિત્રકેતુ ઉપર કૃપા કરી, કૃપા કરીને ચિત્રકેતુને એક દિવ્ય વિમાન પ્રદાન કર્યું. એ વિમાન ઉપર સવાર થઈ ચિત્રકેતુ લોક લોકાંતરમાં ફરવા માંડ્યા. એક સમયની વાત, એ વિમાન ઉપર ફરતા ફરતા ચિત્રકેતુ કૈલાસ પર્વત ઉપર આવ્યા અને એ કૈલાસ પર્વતમાં દેવાદિદેવ મહાદેવ શિવજી ભગવાનની કથા કહી રહ્યા હતા, ભાગવત કથા સંભળાવી રહ્યા હતા અને સાંભળવાવાળા એકથી એક ઋષિ મુનિ. અને કથા સંભળાવતી વખતે શિવજી પોતાની પત્ની પાર્વતીને પોતાના ખોળામાં બેસાડી. આવું દ્રશ્ય ચિત્રકેતુ એ ઉપર વિમાનમાં બેઠા બેઠા જોયું. હવે આમ તો ચિત્રકેતુ અને શિવજી બે મિત્ર હતા, સાખ્ય ભાવ હતો, તો મિત્રતાના ભાવમાં ક્યારેક ક્યારેક મિત્રો હસી મજાક કરે. તો ચિત્રકેતુ એ મજાક કરી કે જો આ સંસારના ગુરુ ન્યા વિમાનમાં ઉભા ઉભા અમારા ગુરુ મહારાજ કહે છે કે વિમાન આકાશમાં રાખ્યું હતું તો કોઈ વાંધો નહોતો, એ વિમાનને થોડુંક નીચે લાવ્યા અને નીચે લાવીને મને બોલવા કે જોવા સંસારના ગુરુ, સંસારને ઉપદેશ દેવા વાળા જ આસક્તિમાં ફસાયેલા છે. પત્નીને ખોળામાં બેઠાડીને ભાગવત કરાય? અરે ભાગવત કથા કરવા વાળો આસક્તિથી મુક્ત હોવો જોઈએ, પત્નીને ખોળામાં બેસાડે છે, પત્નીને આલિંગનમાં લઈ ભાગવત કથા કરે છે. આલિંગન કરવું તો કઈ ગાર્ડનમાં જઈને કરવું, વ્યાસ મંચ ઉપર. આવું જ્યારે ચિત્રકેતુ રાજા બોલ્યા, શિવજી તો મંદ મંદ મુસ્કુરાન હસ્યા, કારણ કે જોયું તો સાખ્ય ભાવ હતો. પણ પાર્વતીથી ન રહેવાનું, પાર્વતીને ક્રોધ આવી ગયો અને ચિત્રકેતુને કીધું કે તમે મારા પતિને આવું કહી રહ્યા છો? અમને કહેવા માટે સંસારમાં બીજું કોઈ નથી? આ નારદ ને બ્રહ્મા ને આ બધા અમારા પતિની કથા સાંભળવા આવે છે, હું એ નથી જોતા? કોઈ અમને ક્યારેય કાંઈ નથી કીધું ને તમે કોણ છો અમને કહેવા વાળા? અસુરની જેવું વર્તન કરો છો, જ્યાં હું તમને શ્રાપ આપું છું તમે અસુર થઈ જાઓ, નો રહેવાનું. અસુર થવાનો શ્રાપ આપ્યો અને ચિત્રકેતુ મહારાજે પાર્વતીના મુખેથી નીકળેલો એ શ્રાપ શિરોધાર્ય કરી લીધો. ચિત્રકેતુએ જોયું, અરે હું તો પરિહાસ કરતો હતો અને માતા ક્રોધિત થઈ ગયા છે. વિમાનમાંથી નીચે ઉતરી પાર્વતીજીને હાથ જોડ્યા. ચિત્રકેતુએ કીધું કે જો હું મારા શાપનું શમન કરવા નથી આવ્યો, તમે મને શાપ આપ્યો છે, મેં શિરોધાર્ય કર્યો છે, પણ મારા વચનથી તમે ક્રોધિત ન થાઓ. હું તો શિવજીના ગુણગાન ગાતો હતો, છતાંય મારા કટુ વચન તમારા હૃદયમાં વાગ્યા હોય તો મને ક્ષમા કરી દેજો. આટલું કહી ચિત્રકેતુ રાજા પોતાના વિમાન ઉપર સવાર થઈ રહ્યા ગયા. પણ પછી જે શિવજી બોલ્યા છે, સુખદેવ ગોસ્વામી સભા સદસ્યોની વચ્ચે પોતાની પત્નીને ખીજાવવા મળ્યા. જો સંસારના પતિઓને શિવજી ઉપદેશ આપે છે, પોતાના આચરણથી શીખવાડે છે કે જ્યારે પત્ની મિસ્ટેક કરતી હોય તો તરત એને સમજાવી દેવું જોઈએ, પછી ભલે ગમે એટલા લોકો સામે બેઠા હોય. અને એમાંય ભક્તો વિશે જ્યારે કોઈ પત્ની બોલે તો તરત એને સમજાવવી જોઈએ શિવજીએ આચરણ કર્યું છે. પણ દુર્ભાગ્ય છે સંસારના પતિઓનું, સમાજ વચ્ચે પોતાની ખીજાવાની પત્નીને ખીજાવાની વાત દૂર રહી, એકાંતમાં પત્નીને ખીજાય ન હોય કે? અને એવા પત્નીને ધિક્કાર છે. પતિનો અર્થ થાય પાલન કરવા વાળા, અને હંમેશા પત્ની પતિના વશમાં હોવી જોઈએ, પતિની ઈચ્છા અનુસાર કાર્ય હોવું જોઈએ. શિવજી સભા સદસ્યોની વચ્ચે પાર્વતીને કહેવા માંડ્યા, એ જોયું પાર્વતી, જોઈ લીધું તે? નેગેટિવ પોઈન્ટ નો કીધા, નકારાત્મક વાતો ન કરી, સકારાત્મક પોઈન્ટ કીધા. ભગવાન વિષ્ણુના ભક્તોની મહિમા તે જોઈ લીધી તારી આંખે, તું શું સમજે છો? એ ચિત્રકેતુ કોઈ સાધારણ વ્યક્તિ છે? અરે ઈ જો ચાહેત ને તો એક સેકન્ડમાં તને હળગાવીને ભસ્મ કરી નાખેત. એ કોઈ સાધારણ, સાક્ષાત શંકરસણે એને આશીર્વાદ દીધા છે, છતાં એક શબ્દ તારી સામે ન બોલ્યો. આ છે ભગવાનના ભક્તનો સ્વભાવ, આ છે વૈષ્ણવનો સ્વભાવ. એ એક સેકન્ડમાં આખા બ્રહ્માંડનો પ્રલય કરી શકે એમ હતો, એનો જરાય વાંક નહોતો, છતાંય તને કાંઈ ન કીધું. આને વૈષ્ણવ કહેવાય, આને ભગત કહેવાય. જોઈ લીધો ને તે સ્વભાવ, બહુ સુંદર શિવજી ઉપદેશ દીધો. પાર્વતી તે બહુ મોટી ભૂલ કરી છે. ચિત્રકેતુ ના ગુણગાન શિવજી ગાય છે, મહાત્મા ભૃત્ય ભૃત્યા નામ, વિષ્ણુના ભક્તનો સ્વભાવ જોયો. તો પાર્વતીના શાપને કારણે મહાન ભક્ત ચિત્રકેતુ બીજા જન્મમાં અસુર બન્યા, અને ઈ જ વિત્રાસુર નામના અસુર. અને પરીક્ષિતનો જે પ્રશ્ન હતો કે વૃત્રાસુરના હૃદયમાં ભગવાનની ભક્તિ કેમ પ્રગટ થઈ? કારણ કે આગલા જન્મમાં એ ભગવાનના ભક્ત હતા, અને ભક્ત હોવાને કારણે એના હૃદયમાં ભગવાનની ભક્તિ પ્રગટ થઈ. તો બહુ સુંદર ચિત્રકેતુની કથા કહી સુખદેવ ગોસ્વામી. 49 મરુદગઢની કથા સંભળાવે છે. એક સમયની વાત, જ્યારે ભગવાને હિરણાક્ષ અને હિરણાકશિપુનો વધ કર્યો, આ હિરણાક્ષ અને હિરણાકશિપુ દીતીના પુત્ર હતા. દક્ષ પ્રજાપતિની અનેક કન્યાના વિવાહ કશ્યપ ઋષિ સાથે થયા હતા, અને આ કશ્યપ ઋષિની એક પત્ની જેનું નામ દીતી હતું. એકવાર દીતીએ સંધ્યાના સમયે પોતાના પતિને કીધું કે મારે સંતાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. ત્યારે કશ્યપ ઋષિએ કીધું કે દેવી, તમારી બધી ઈચ્છા પૂરી કરવા માટે હું તૈયાર છું, કારણ કે હું પત્નીની મહિમા જાણું છું. આ સંસારમાં જેને તારી જેવી પત્ની મળે ને, એ તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેને સહેલાઈથી પ્રાપ્ત કરી લે. બહુ સત્ય વાત છે. જેને અનુકૂળ પત્ની મળી ગઈ ને, અનુકૂળ પત્ની, ભક્ત પત્ની જેને મળી ગઈ, એ આ જન્મમાં ભગવાનની પ્રાપ્તિ કરી લે. આ કશ્યપજીનું કેવું છે, તારી જેવી પત્ની મને પ્રાપ્ત થઈ છે, બોલ તારે શું જોઈએ છે? દીતીએ કીધું કે મારે અત્યારે અને હમણાં જ સંતાન જોઈએ છે. ત્યારે કશ્યપજીએ કીધું કે દેવી, અત્યારે સંધ્યાનો સમય છે, અને આ સંધ્યા વેળાએ ભગવાન શિવના અનુચર ફરતા હોય, શિવજી ફરવા માટે નીકળે છે, એટલે સંધ્યાના સમયે આપણે આ કાર્ય ન કરવું જોઈએ. એટલા માટે તો શાસ્ત્રમાં કીધું છે, સંધ્યા કાલે જ સંપ્રાપ્તે ચતુર્કર્માણી વર્જયેત. સંધ્યાના સમયે ચાર પ્રકારના કાર્યો ન કરવા જોઈએ. એ ચાર કાર્ય કયા? આહારે મૈથુનમ નિંદ્રા સ્વાધ્યાય વિશેષત. સંધ્યાના સમયે ભોજન ન કરવું જોઈએ, મૈથુન ન કરવું જોઈએ, સંધ્યાના સમયે સૂવું ન જોઈએ, અને સંધ્યાના સમયે સ્વાધ્યાય ન કરવું જોઈએ. અચ્છા, ચાર કાર્ય સંધ્યાના સમયે કરે તો શું થાય? કે છે, આહારે જાય તે વ્યાધિ. સંધ્યાના સમયે જો કોઈ આહાર કરે, ભોજન કરે, તો એ આહાર કરવાથી એને રોગ ઉત્પન્ન થશે. આહારે જાય તે વ્યાધિ, ગર્ભ દુષ્ટસ્ય મૈથુને. અને સંધ્યાના સમયે જો કોઈ ગર્ભાધાન કરે, મૈથુન કરે, તો એના ગર્ભેથી આસુરી શક્તિ, આસુરી વર્તનવાળા પુત્ર જન્મ લે. અને સંધ્યાના સમયે કોઈ નિદ્રા કરે, નિદ્રાયામ હરતે લક્ષ્મી. સંધ્યાના સમયે સુવાથી ધનનો નાશ થાય છે. આપણા કર્મ અનુસાર જે પૈસા ધન મળ્યું હોય, એ લક્ષ્મીનો નાશ થઈ જાય. અને સ્વાધ્યાયે મરણમ ધ્રુવમ. અને સંધ્યા સમયે જો તમે પઠન કરો, તો એ તમારી સ્મૃતિ નષ્ટ થઈ જાય. માટે સંધ્યા સમયે આ કાર્ય ન કરવું. છતાંય દીતી માની નહીં, કારણ કે કામાતુરાણમ ન ભય ન લજ્જા. કામનો વેગ જેના મસ્તક ઉપર આવે છે, એ વ્યક્તિને જ્ઞાન અને બુદ્ધિ ખોઈ બેઠે છે. ગમે એટલો મોટો જ્ઞાની હોય, વિદ્વાન કે પંડિત હોય, પણ જ્યારે કામનો વેગ આવે ને, આ કામનો વેગ આંધી અને તુફાનની જેમ આવે અને વ્યક્તિની બુદ્ધિને નષ્ટ કરી નાખે. એટલા માટે જે આપણે વૃત્રાસુરની કથા સાંભળી, જ્યારે ઇન્દ્રએ વૃત્રાસુરનો વધ કર્યો, અને વૃત્રાસુરનો વધ કરવાથી સાક્ષાત બ્રહ્મ હત્યા ક્ષય રોગનું રૂપ લઈ ઇન્દ્ર પાસે આવી અને ઇન્દ્ર ભાગ્યા. એ સાક્ષાત અપરાધથી ભાગ્યા. ભાગતા ભાગતા ઇન્દ્ર એક સરોવરમાં કમળની નાળમાં છુપાઈ ગયા, અને 100 વર્ષ સુધી કમળની નાળમાં રહ્યા. તો 100 વર્ષ સુધી સ્વર્ગમાં ઇન્દ્રનું સ્થાન કોણ સંભાળે? ત્યારે ઇન્દ્રના સ્થાને નહુસ રાજાને રાખવામાં આવ્યા. આ નહુસ રાજાને ઇન્દ્ર બનાવવામાં આવ્યા અને જેવા ઇન્દ્રના પદ ઉપર બેઠા અભિમાન આવ્યો અને કીધું કે હું ઇન્દ્રના પદ ઉપર બેઠો છું એટલે ઇન્દ્રની પત્ની પણ મારી પત્ની કહેવાય. ઇન્દ્રની પત્ની સચીને બોલાવી અને કીધું કે મારે તારી સાથે વિવાહ કરવા છે. સચી ડરી ગઈ, પતિવ્રતા હતી. કીધું કે એક કામ કરો, હું તમને કાલે જવાબ આપીશ. સચી ગઈ એના ગુરુ બૃહસ્પતિ પાસે, કીધું કે આવું નહુસ રાજા કહી રહ્યા છે અને મારે એની આરે વિવાહ નથી કરવા. ગુરુજીએ બહુ સુંદર ઉપદેશ દીધો અને ગુરુજીના ઉપદેશથી સચી આવી નહુસ રાજા પાસે અને આવીને કીધું કે હું તમારી સાથે વિવાહ કરું પણ મારી એક શરત છે, તમને સપ્તર્ષિ સાત ઋષિમુનિ પાલખીમાં બેસાડી અને પાલખીને ઉપાડીને મારી પાસે લાવે તો હું તમારી સાથે વિવાહ કરું. નહુસ તો રાજા હતા, સપ્તર્ષિ પાસે ગયા, સાત ઋષિ બહુ પવિત્ર ઋષિમુનિ હતા. કીધું કે હાલો પાલખી ઉપાડો. પાલખીમાં બેઠા નહુસ રાજા અને રાજાના હૃદયમાં અને મનમાં કામ વાસના સવાર થઈ. હવે બિચારા ઋષિ મુનિ ગઢા થઈ ગયા હતા, ધીમે ધીમે હાલતા હતા, પણ નહુસ રાજાથી રહેવાતું નહોતું અને વારંવાર કહેતા હતા સરકો, જલ્દી સરકો, જલ્દી સરકો, જલ્દી ચાલો. પણ આ બિચારા ઋષિ મુનિ દાઢી ઉગી ગયેલી, ગઢા થઈ ગયા હતા, બિચારા જલ્દી ચાલી નહોતા શકતા. તો જલ્દી ન ચાલવાને કારણે કામ વાસનાનો વેગ એટલો આવ્યો કે નહુસ રાજાએ અંદર બેઠા બેઠા લાત મારી અગસ્ત ઋષિના મસ્તકમાં. દુર્વાસા ઋષિએ નહુસ રાજાએ લાત મારી. કહેવાય છે કે અગસ્ત ઋષિના જટામાં દુર્વાસા ઋષિ મુનિનો વાસ છે. દુર્વાસાનો અપરાધ અને દુર્વાસાએ શ્રાપ આપી દીધો કે કામના વેગમાં તું અજ્ઞાની બની ગયો, આદર વિવેક ભૂલી ગયો અને સરકો 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 કહી રહ્યો છો, જા હું તને શ્રાપ આપું છું, તું સર્પ બની જા, તરત સાપ બની જા. આ છે કામનો વેગ. દીતીના હૃદયમાં કામનો વેગ છે. પતિને કીધું તમે મને પુત્ર આપો. ગર્ભાધાન થયું અને ગર્ભાધાન જ્યારે થયું, કશ્યપજીએ કીધું કે દેવી બહુ ખોટું કામ કર્યું છે, તારા ગર્ભેથી બે વિશાળ અસુરનો જન્મ થશે. અને પછી ભાન થઈ બંને હાથ જોડી પતિને પ્રાર્થના કરે, મારાથી ખોટું કામ થઈ ગયું છે પણ હવે મારા ગર્ભમાં આ બે બાળકનું કંઈક કરો. કશ્યપજી કે હું કાંઈ નહીં કરી શકું પણ તારી પ્રાર્થનાથી હું તને આશીર્વાદ આપું છું કે તારા ગર્ભમાં રહેવાવાળા બંને બાળકો અસુર થશે, પણ એ જે અસુર બાળકોનો જે પુત્ર થશે એ મહાભાગવત પ્રહલાદના રૂપે જન્મ લેશે. આવી રીતે હિરણાક્ષ અને હિરણાકશપુનો જન્મ દીતીના ગર્ભેથી. પણ કહેવાય છે કે જ્યારે ભગવાને હિરણાક્ષ અને હિરણાકશપુનો વધ કર્યો ત્યારે દીતીએ ફરીથી કશ્યપજીને કીધું કે કશ્યપજી મારે એક એવો પુત્ર જોતો છે જે પુત્ર ઇન્દ્રની હત્યા કરી નાખે, ઇન્દ્રને મારી નાખે. આ વાત સાંભળી કશ્યપજી બહુ દુઃખી થયા કે ઇન્દ્ર બીજાનો પુત્ર થોડી છે, તારી બહેનનો પુત્ર છે ઇન્દ્ર, છતાંય આટલી ઈર્ષ્યા. પણ છતાં એ પત્નીને એમ ન કીધું કે તારો દોષ છે. કીધું કે વાંધો નહીં, તને એવો પુત્ર પ્રાપ્ત થશે પણ એક કામ કરો, તમારે એક વર્ષ સુધી વ્રત કરવું પડશે અને એ વ્રતનું નામ છે પુંસવન વ્રત. એક વર્ષ સુધી વ્રત કરો. આ વ્રત માં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવાની હોય. માક્ષર મહિનાના શુક્લ પક્ષથી આ વ્રત ચાલુ કરાય. નદીમાં સ્નાન કરી, સફેદ વસ્ત્ર ધારણ કરી, આભૂષણ પહેરી રોજ સવારે ભગવાનની પૂજા, ભગવાનનું નામ લક્ષ્મીનારાયણની પૂજા કરવી, બ્રાહ્મણોને ભોજન કરાવવું અને જ્યારે સ્ત્રી રજસ્વલા હોય એ સમયે એના પતિને આ વ્રતનું ધારણ કરવું. એક વર્ષ સુધી આ વ્રત જે કોઈ વ્યક્તિ આ વ્રત કરે એની બધી મનોકામના પૂરી થાય. આવા વ્રતનું નિર્દેશન અને દીતીએ વ્રત કરવાનું પ્રારંભ કર્યું. વ્રત પ્રારંભ કરતા એના ગર્ભમાં એક બાળક. ઇન્દ્રને ખબર પડી કે મને મારવા વાળો બાળક દીતીના ગર્ભમાં જન્મ લીધો છે. ત્યારે ઇન્દ્ર વેશ બદલી દીતીની સેવા મળ્યા કરવા. દીતીની સાથે રહે છે, દીતીની ઝૂંપડીમાં વેશ બદલી દીતીની સેવા કરે. એક સમયની વાત, દીતી એઠા મોઢે સૂઈ ગઈ અને મોઢું ખુલ્લું રહી ગયું. ઇન્દ્ર સૂક્ષ્મ રૂપ બનાવી દીતીના ગર્ભમાં વ્યાગ્યા. જોયું તો એક બાળક એ ગર્ભમાં હતું. ત્યારે ઇન્દ્રએ એ નાના એવા બાળકને એના વજ્રથી પ્રહાર કર્યો. કહેવાય છે કે ઇન્દ્રના વજ્રમાં 6 ધાર છે અને એ વજ્રની 6 ધાર એ બાળક ઉપર લાગવાથી એના 7 ટુકડા થઈ ગયા. પણ 7 ટુકડા ફરીથી જીવિત બાળક થઈ ગયા. એક બાળકના 7 બાળક થઈ ગયા. અને જ્યારે 7 બાળક ઇન્દ્રએ જોયા તો ગર્ભમાં રહ્યા રહ્યા ઇન્દ્રએ 7 બાળક ઉપર વજ્રનો પ્રહાર કર્યો એટલે 49 બાળક ફરીથી જન્મ થઈ. દીતીના ઘરમાં 49 બાળક અને 49 જીવિત અને 49 પોક મૂકી રોવા મળ્યા. ઇન્દ્ર કે મા રૂત, શાંત રહો, રો નહીં. રૂત એટલે રોવું, મા એટલે નહીં. મા રૂત તમે રો નહીં, રો નહીં. તો ઇન્દ્રએ મારુત કીધું એટલે એનું નામ જ પડ્યું મરુતગણ. 49 મરુતગણ અને 49 મરુદગણ ને એક ઇન્દ્ર આ 50 બાળક જયારે બહાર આવ્યા ત્યારે દીતીએ પૂછ્યું, સાચે સાચું કેજો ઇન્દ્ર, તમે શું કર્યું છે અંદર? ત્યારે ઇન્દ્રએ સાવ સાચું કહી દીધું કે મને ડર હતો, ભય હતો, એટલા માટે હું તમારા ગર્ભમાં ગયો અને એ બાળકને મારવાનો પ્રયાસ છતાં મેળવ્યો નહીં. ઇન્દ્રના સત્ય ભાષણથી દીતી એટલા પ્રસન્ન થયા કે ઇન્દ્રને કીધું, કોઈ વાંધો નહીં, એક કામ કરો, આ તમારા જ ભાઈ છે, તમે એની સાથે સ્વર્ગલોકમાં લઈ જાઓ. સત્ય બોલવું એ પણ એક વીરતાની નિશાની છે. સંસારમાં કોઈ સત્ય બોલતું નથી. આવી રીતે 49 મરુદગણની કથા, જે વ્યક્તિ 49 મરુદગણની કથા સાંભળે, આ મરુદગણની કથા સાંભળવાથી વ્યક્તિ ભગવાનને પ્રસન્ન કરી લે અને એની સમસ્ત ઈચ્છા પૂરી થાય. અને સુખદેવ ગોસ્વામી વેદવ્યાસજીએ સ્કંદને સમાપ્ત કરે, ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પરમહંસાયામ સંહિતાયામ ષષ્ઠ સ્કંદ સમાપ્ત. હરે કૃષ્ણ, હરે સાતમા સ્કંદના પ્રારંભમાં ભગવાન દ્વારા હિરણાક્ષનો વધ, હિરણાકશિપુ દ્વારા પ્રવચન, પણ પરીક્ષિત મહારાજે બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો. પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામીને કહે, હે સુખદેવ ગોસ્વામી, સમહ પ્રિય સુહિત બ્રહ્મન ભૂતાનામ ભગવાન સ્વયં ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યાન વધિત વિષમોયતા. હે પ્રભુ, મને એવું લાગી રહ્યું છે કે ભગવાન વિષ્ણુ હંમેશા ઇન્દ્રની રક્ષા કરે છે. ઇન્દ્ર ગમે એટલી ભૂલ કરે છતાંય ઇન્દ્રની રક્ષા ભગવાન કરે, અને દેવતા ગમે અને અસુરો ગમે એવું કામ કરે પણ ભગવાન એને મારી નાખે. તો મને ભગવાનમાં પક્ષપાત દેખાઈ રહ્યો છે. શું ભગવાન પણ પક્ષપાત કરતા હશે? જો ભાગવતમાં સૌથી વધારે ભૂલ થઈ હોય ને તો એ ઇન્દ્રની ભૂલ. ગુરુજીને મારી નાખ્યા, ગુરુજીનો અપરાધ કરે, ત્યાં અહલ્યા સાથે સંગ કરે, એકથી એક ભૂલ ઇન્દ્રની, છતાંય ભગવાન ઇન્દ્રની રક્ષા કરે. અને સમુદ્ર મંથનમાં પણ ઇન્દ્ર અને અસુરોએ સમુદ્ર મંથન કર્યું પણ અસુરોને કાંઈ ન મળ્યું, ઇન્દ્રને અમૃત પીવડાવ્યું. તો મને એવું લાગે છે કે ભગવાન પક્ષપાત કરે છે. તો શું વાસ્તવમાં ભગવાન પક્ષપાત કરે છે? તમે મારો આ સંશય દૂર કરો. ત્યારે સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને કહે કે આવો જ એક પ્રશ્ન રાજસૂય સભામાં ઉત્પન્ન થયો હતો. આજથી 5000 વર્ષ પહેલા યુધિષ્ઠિર મહારાજે રાજસૂય યજ્ઞ કર્યો અને એક થી એક પરાક્રમી રાજસૂય યજ્ઞમાં પધાર્યા અને રાજસૂય યજ્ઞ સંપન્ન કરી પ્રશ્ન ઉઠ્યો કે આ યજ્ઞમાં પ્રથમ પૂજા કોની કરવી. ત્યારે પિતામહ ભીષ્મએ ગુરુ દ્રોણે સંબોધન કર્યું કે પ્રથમ પૂજા કૃષ્ણની થવી જોઈએ, કારણ કે કૃષ્ણ જ પરમ ઈશ્વર છે. બધાએ સ્વીકાર કર્યો કે કૃષ્ણ જ ભગવાન છે, પણ એક વ્યક્તિએ સ્વીકાર ન કર્યો અને એ હતો શિશુપાલ. બધાએ અનુમોદન કર્યું, કોઈ વાંધો નહીં, કૃષ્ણની અગ્ર પૂજા કરો, પણ એ સમયે શિશુપાલ આવ્યો અને કૃષ્ણને અપશબ્દ કહેવા માંડ્યો અને કૃષ્ણએ કીધું હતું કે 100 ભૂલ હું આની સ્વીકાર કરીશ, પણ પછી જો આગળ વધશે તો હું આને મારી નાખીશ. શિશુપાલથી 100 ભૂલ અને અંતે ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રથી શિશુપાલનો વધ થયો અને એ સમયે શિશુપાલની આત્મા ભગવાનની અંદર સમાઈ ગઈ. ત્યારે યુધિષ્ઠિર મહારાજે નારદ મુનિને પ્રશ્ન પૂછ્યો કે નારદજી, શિશુપાલ આટલો મોટો પાપી હોવા છતાં એને સાયુજ્ય મુક્તિ કેમ પ્રાપ્ત થઈ? ઘણા વર્ષો પહેલા વેણ નામનો એક રાજા હતો, એ ભગવાન સાથે દ્રોહ કરતો હતો, મર્યા પછી એ નરકમાં ગયો, અને શિશુપાલ પણ ભગવાન સાથે દ્રોહ કરતો હતો તો મર્યા પછી ભગવાનમાં કેમ સમાઈ ગયો, એને મુક્તિ કેમ મળી ગઈ? શું ભગવાન પક્ષપાત કરે છે? ત્યારે નારદ મુનિ શિશુપાલના પૂર્વજન્મની કથા સંભળાવે કે આ શિશુપાલ બીજું કોઈ નહીં, ભગવાનનો પાર્ષદ છે. વૈકુંઠમાં જય અને વિજય નામના બે પાર્ષદ સંકાદિકના શ્રાપને કારણે સંસારમાં 3 જન્મ, સૌથી પહેલા હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બન્યા, બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ થયા, ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવક્ર. હે પરીક્ષિત, તમે જોયું તમારી નજરે કે શિશુપાલ અને દંતવક્રનો વધ ભગવાને કર્યો. ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામચંદ્રે એ રાવણ અને કુંભકર્ણનો વધ કર્યો અને સતયુગમાં પોતાના પુત્ર પ્રહલાદ પ્રત્યે દ્વેષ કરવાથી, મહાભાગવત પ્રહલાદ મહારાજ પ્રત્યે દ્વેષ કરવાથી ભગવાન નરસિંહદેવે હિરણ્યકશિપુનો વધ કર્યો. જ્યારે પ્રહલાદ મહારાજનું નામ સાંભળ્યું ત્યારે યુધિષ્ઠિર મહારાજ કે આટલો સુંદર મહાભાગવત પુત્ર પ્રાપ્ત થયો છતાંય હિરણ્યકશિપુ નામના પિતાએ એની પ્રત્યે દ્વેષ કેમ કર્યો? તમે મને પ્રહલાદ મહારાજની કથા સંભળાવો. પ્રહલાદ મહારાજની કથા પ્રારંભ કરે, કહેવાય છે કે સતયુગની આ વાત છે. હિરણ્યકશિપુએ જ્યારે જોયું કે ભગવાન વિષ્ણુએ મારા મોટા ભાઈને મારી નાખ્યા છે, ત્યારે મોટા ભાઈનો શત્રુનો બદલો લેવા માટે હિરણ્યકશિપુએ મનમાં વિચાર કર્યો કે હવે મારે વિષ્ણુને મારવા છે. પણ વિષ્ણુ સરળતાથી નહીં મરે, વિષ્ણુને મારવા માટે શક્તિ જોઈએ. ત્યારે હિરણ્યકશિપુ તપસ્યા કરવા માટે જંગલમાં જાય. આચાર્ય લોકો પુરાણોમાં કથા કે જ્યારે હિરણ્યકશિપુ પ્રથમવાર તપસ્યા કરવા માટે વૃંદાવનમાં મધુવનમાં ગયો, જેવો તપસ્યા કરવા માટે ઊભો થયો, વૃંદાવનમાં તો તમને ખબર જ છે, ડાર ડાર અરુ પાત પાત પર રાધે રાધે હોય, બધા લોકો રાધે રાધે કરતા હોય, સાયકલ વાળાએ રાધે રાધે, ઝાડ ઉપર એ રાધે રાધે, વૈષ્ણવો સામા મળે તોય રાધે રાધે, કાંઈ કંઈ ગામ હોય તો રાધે રાધે, ત્યાંના પશુ પક્ષી બધાના મુખે રાધે રાધે. હિરણ્યકશિપુ તપસ્યા કરવા માટે તૈયાર થાય અને એ સમયે શુક અને સારિકા મોઢામાંથી રાધે રાધે બોલે ને હિરણ્યકશિપુ ડિસ્ટર્બ થઈ જાય, કારણ કે જેને મારવા માટે તપસ્યા કરી રહ્યો છે એ શત્રુનું નામ કાનમાં પડે. ક્રોધ આવ્યો અને ક્રોધમાં ક્યારેય તપસ્યા ન થાય. તો હિરણ્યકશિપુ જોયું કે હવે અત્યારે આ સમય બરોબર નથી, એટલે વળી પાછો ફરી ઘરે આવ્યો હિરણ્યકશિપુની પત્ની કયાદુએ કીધું કે પતિદેવ, તમે તો બહુ મોટી તપસ્યા કરવા માટે ગયા હતા, કેમ તરત પાછા આવી આવ્યા? ત્યારે હિરણ્યકશિપુ કે, જાવા દે ને એ વાત નહીં. કયાદુ કે, નહીં તમે મને કયો, કેમ પાછા આવ્યો? હિરણ્યકશિપુ કે, જાવા દે ને એ વાત. તમે જાણતા હશો ત્રણ હઠ બહુ પ્રસિદ્ધ છે, રાજ હઠ, બાળ હઠ અને સ્ત્રી હઠ. હઠ પકડી લીધી, તમે મને કયો જ, કેમ પાછા આવ્યા? હિરણ્યકશિપુ કે, હું ગયો તો વૃંદાવનમાં અને જેવો તપસ્યા કરવા માટે તૈયાર થયો, જાવા દે ને એ વાત નહીં, ક્યાં મારે યાદ કરવું. કયા તું કે, નહીં તમે મને ગયો છે. રાતનો સમય, બંને સુતા હતા. હિરણ્યકશિપુ કે, હું તપસ્યા કરવા માટે બેઠો થયો અને એ સમયે શુક અને સારિકા બે પક્ષી, હવે જાવા દે ને એ વાત ને હું કેવી તને. કયા તું કે, તમે મને કયો છે? ત્યારે હિરણ્યકશિપુ કે, તપસ્યા કરવા માટે તૈયાર થયો ત્યારે બે પક્ષી એના મોઢે મુખમાંથી હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે
હરે રામ 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 હરે હરે.
આ મહામંત્રની સાથે હિરણ્યકશિપુ દ્વારા કયાદુના કયાદુ પ્રત્યે ગર્ભાદાન થયું અને ગર્ભાદાન સમયે હિરણ્યકશિપુના મોઢેથી મહામંત્ર નીકળવાને કારણે આટલો અસુર વૃત્તિનો હોવા છતાં પણ ગર્ભાદાન યોગ્ય રીતે થયું માટે એનો પુત્ર મહાભાગવત પ્રહલાદ પ્રગટ. ભક્તો, ભાગવત આપણને શીખવાડે છે કે સંસારમાં જ્યારે પુત્રની ઉત્પત્તિ કરવી હોય ત્યારે શાસ્ત્રીય રીતે ગર્ભાદાન કરવું જોઈએ. મનુષ્ય જીવનમાં ઘણા બધા સંસ્કાર હોય, મૃત્યુ સંસ્કાર, વિવાહ સંસ્કાર, નામકરણ સંસ્કાર, એમાંનો એક સંસ્કાર છે ગર્ભાદાન સંસ્કાર. અને જો બાળકોને ભક્ત બનાવવા હોય, બાળકોને સંસ્કાર આપવા હોય તો ગર્ભાદાન વખતે યોગ્ય ચેતના, હૃદયમાં ભગવાનની ભક્તિ, મુખ પર ભગવાનનું નામ, આવી ચેતના સાથે જે ગર્ભાદાન કરે એનો પુત્ર ભક્ત જ પેદા થાય. અને કામ વાસનાથી જે પુત્ર પેદા કરે એના પુત્રો કામી થાય, એના હૃદયમાં માત્ર કામ હોય, ભક્તિ ન હોય. માટે આ સંસારની નારીઓને અને પુરુષોને બહુ સુંદર ઉપદેશ. ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં અર્જુનનો આ જ પ્રશ્ન છે કે હે કૃષ્ણ, જો હું આ બધાને મારી નાખીશ તો આ જે સ્ત્રીએ છે ને એ સ્ત્રી વિધવા થઈ જશે. અધર્મો અભિભવાત કૃષ્ણ પ્રદુષ્યંતિ કુલસ્ત્રીય સ્ત્રીશુ દુષ્ટાશુ વાસનીય જાયતે વર્ણ સંકર. આ સંસારની સ્ત્રી જો દુષ્ટા થઈ જશે, અધર્મી થઈ જશે તો યોગ્ય ગર્ભાદાન નહીં થાય અને એના એના ગર્ભેથી વર્ણ સંકર પ્રજા ઉત્પન્ન થશે અને આ વર્ણ સંકર પ્રજા સંકરો નરકાય એવ કુલ જ્ઞાના કુલસ્ય ચ પતંતિ પિતરો એશા લુપ્ત પિંડો દકહ ક્રિયા. બરોબર ગર્ભાદાન ન કરો અને ભક્ત પુત્ર ઉત્પન્ન ન થાય તો એ વર્ણ સંકર પ્રજા સ્વર્ગમાં ગયેલા માતા પિતાને નરકમાં મોકલી દેશે. માટે ગર્ભાદાન સંસ્કાર અત્યંત આવશ્યક. ઘણી વખત માતા પિતાના પ્રશ્નો હોય, અમારા છોકરાને અમે સારા સંસ્કાર આપી છતાંય કેમ બગડી જાય છે? પણ સંસ્કાર આપવાની વિધિ હોય. ગઢા થઈ ગયા હોય ને તમે સંસ્કાર આપો તો એ સંસ્કાર ક્યારેય હૃદયમાં ઉતરે નહીં. અમુક લોકો કહે ને, અમે સંસ્કાર રેડીએ છીએ. એ ગમે એટલા સંસ્કાર રેડો, એમાં કાંઈ ફરક ન પડે. બાળપણમાં તમે સંસ્કાર આપો તો એ બાળકમાં કાંઈ ફેરફાર થાય, પણ જે ખૂનમાં, જે બ્લડમાં સંસ્કાર છે, એ સંસ્કાર તો તમે ગર્ભાદાન વખતે જ આપી શકો. અને ખૂનમાં જે ગુણ હોય એ મર્યા સુધી ન જાય. અને એ બ્લડમાં ગુણ ક્યારે આવે? જ્યારે વ્યક્તિ ગર્ભાદાન કરતો હોય. અને એ સમયે જો શુદ્ધ ચેતના હોય, મન ભગવાનના ચરણોમાં હોય અને વાણીમાં ભગવાનનું નામ હોય તો નિશ્ચિત ભગવાનનો મહાન ભક્ત ઉત્પન્ન થાય. શાસ્ત્રની અદ્ભુત કથા, મહાભાગવત પ્રહલાદનો જન્મ થશે. પરિવાર હિરણ્યકશિપુ તપસ્યા કરવા માટે દ્રોણાચલ પર્વતની તળેટીમાં જાય અને ભયાનક ઉગ્ર તપસ્યા પ્રારંભ કરે. સંસારમાં ઘણા લોકો તપસ્યા કરે, ભગવાનના ભક્ત પણ તપસ્યા કરે છે અને અસુરો પણ તપસ્યા કરે, પણ આ બંનેની તપસ્યામાં ફરક એટલો જ. અસુરો તપસ્યા કરતા હોય એ લોકોને હેરાન કરવા માટે, અને જ્યારે ભક્ત તપસ્યા કરે ને તેના મનમાં એક જ ભાવના હોય, સર્વે ભવંતુ સુખીનામ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. આ સંસારના બધા લોકો સુખી થઈ જાય, બધાને સુખ પ્રાપ્ત થાય, બધાને શાંતિ પ્રાપ્ત થાય, આ છે ભક્તનો વિચાર. હિરણ્યકશિપુ તપસ્યા કરવા માટે દ્રોણાચલ પર્વતની ઘાટીમાં તળેટીમાં જાય, અને દ્રોણાચલ પર્વતની તળેટીમાં જઈ હિરણ્યકશિપુ અદભુત તપસ્યા પ્રારંભ કરે. કહેવાય છે કે હિરણ્યકશિપુ બંને પગ ઉપર નહીં, પગના અંગૂઠા ઉપર ઉભા રહી, ઉર્ધ્વ બાહુ નભો દૃષ્ટિ પાદાંગુષ્ઠા શીતાવની, બંને હાથ ઉપર છે, દ્રષ્ટિ આકાશ તરફ છે અને ખાલી અંગૂઠા ઉપર ઉભો છે. કાંઈ ખાવાનું નહીં, કાંઈ પીવાનું નહીં, માત્ર હવા શ્વાસ લઈને હિરણ્યકશિપુ તપસ્યા કરવાની પ્રારંભ. એક બે ને દસ દિવસ માટે નહીં, કહેવાય છે કે 36,500 વર્ષ સુધી હિરણ્યકશિપુએ તપસ્યા કરી. આપણા સંસારના ઇતિહાસમાં હિરણ્યકશિપુ જેવી તપસ્યા કોઈ નહોતી કરી, ન ભૂતો ન ભવિષ્યથી, ન તો ભવિષ્યમાં આવી તપસ્યા કોઈ કરશે, ન તો ભૂતકાળમાં કોઈ કરી હતી. 36,500 ક્યાં વાત ગઈ, ભયંકર તપસ્યા. અને જ્યારે આ તપસ્યા કરી ત્યારે જટા દીભી તીભી રે જે સંવાર થકી વામ શુભી, હિરણ્યકશિપુના શરીરમાંથી અગ્નિ પ્રકટ થઈ, એ અગ્નિ ઉપરના લોકોમાં જવા માંડી, સ્વર્ગ લોકમાં સ્વર્ગ લોક સળગવા માંડ્યું, બધા દેવતા બ્રહ્માજી પાસે. અને બ્રહ્માજીને પ્રાર્થના કરે, પ્રભુ તમે કાંઈક કરો. બ્રહ્માજી ધ્યાન ન આપે ત્યારે દેવતાઓએ કીધું કે પ્રભુ જો તમે હિરણ્યકશિપુને તપસ્યા બંધ નહીં કરાવો તો બ્રહ્મ લોકો સળગી જશે. ત્યારે બ્રહ્માજી કે એમ તો જવું જ પડશે. હંસ ઉપર સવાર થઈ બ્રહ્માજી હિરણ્યકશિપુ પાસે આવે. પણ એક આચાર્ય બહુ સુંદર કહે છે, જ્યારે બ્રહ્માજી હિરણ્યકશિપુ પાસે આવ્યા તો પહેલા તો બહુ ગોજતો એને, કારણ કે 36,500 વર્ષ સુધી તપસ્યા કરવાથી એનું આખું શરીર ખવાઈ ગયું હતું, ખાલી હાડક્યા બચાતા. કહેવાય છે કે સતયુગમાં હાડક્યામાં પ્રાણ હોય, ખાલી હાડક્યા. ને એની ઉપર રાફડો જામી ગયો હતો, એક પહાડ જામી ગયો હતો. બ્રહ્માજીએ તો ગોતવા છે ક્યાં, ને પછી ખબર પડી કે આ પહાડની વચ્ચે ઉભો છે. બ્રહ્માજીએ હિરણ્યકશિપુનું ધ્યાન કેન્દ્રિત કર્યું, પણ છતાં હિરણ્યકશિપુ જોવે નહીં. ત્યારે બ્રહ્માજી પોતાના કમંડલમાંથી ગંગાજળ કાઢી હિરણ્યકશિપુ પર જેવું છિડકે, ગંગાજળ નાખવા માત્રથી હિરણ્યકશિપુનું શરીર. નારદ મુનિ યુધિષ્ઠિરજીને કહે છે કે હે યુધિષ્ઠિર, વજ્ર કથા પણ કઠોર થઈ ગયું, મજબૂત શરીર થઈ ગયું. અને હિરણ્યકશિપુ જ્યારે જોયું કે બ્રહ્માજી આકાશમાં ઉભા છે, બંને હાથ જોડી પ્રણામ કર્યા, આંખમાંથી આંસુ નીકળી પડ્યા. બ્રહ્માજીએ કીધું કે હિરણ્યકશિપુ તારી તપસ્યાથી હું પ્રસન્ન છું, તારે જે જોઈતું હોય તે માંગી લે. ત્યારે હિરણ્યકશિપુ કહે કે બ્રહ્માજી તમે મને અમર કરી દો, હું ક્યારેય ન મરું, મારે એવું વરદાન જોઈએ છે. ત્યારે બ્રહ્માજી કે મારે તે 100 વર્ષ પછી મરવું પડે છે, હું પોતે અમર નથી, તને કેવી રીતે અમર કરી શકું, હું તને અમર ન કરી શકું, તારે બીજું જે માંગો હોય તે માં. ત્યારે હિરણ્યકશિપુએ એની બુદ્ધિ લગાડી કે આ ડાયરેક્ટ અમર થવાનું વરદાન નથી આપતા, તો ઇનડાયરેક્ટ હું એવી વસ્તુ માંગી લઉં કે લગભગ અમર જ થઈ જાઓ. આમ કાન ન પકડ્યા તો આમ પકડાયા. હિરણ્યકશિપુએ કીધું તો એક કામ કરો, હું દિવસે ન મરું, રાતે ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, મનુષ્યથી ન મરું, પશુથી ન મરું. હિરણ્યકશિપુને યાદ હતું કે મારા ભાઈને પશુએ જ માર્યો હતો, મને શસ્ત્ર ન મારી શકે, અસ્ત્ર ન મારી શકે, આવું બધું બ્રહ્માજીને હિરણ્યકશિપુ કહે છે, તમે મને વરદાન આપો, અંદર ન મરું, બહાર ન મરું, દિવસે ન મરું, રાતે ન મરું, પશુથી ન મરું, મનુષ્યથી ન મરું, શસ્ત્રથી અસ્ત્રથી મને કોઈ ન મારી શકે. બ્રહ્માજીએ કીધું તથાસ્તુ, તથા અસ્તુ, તું જેવું બોલો છો એવું જ થાય. અને હિરણ્યકશિપુ બ્રહ્માજી પાસેથી વરદાન લઈને નીકળ્યો છે. એક આચાર્ય કહે છે કે હિરણ્યકશિપુએ કાગળમાં લખાવી લીધું, એગ્રીમેન્ટ બનાવી લીધો બ્રહ્માજીના નામનો, અને બ્રહ્માજીની હસ્તાક્ષર સિગ્નેચર લઈ લીધી અને આવ્યો આ પૃથ્વી લોક ઉપર. પછી તો હિરણ્યકશિપુએ આદેશ આપ્યો કે આ પૃથ્વીમાં જેટલા પણ સાધુ સંત મહાત્મા ભક્તો છે એ બધાને આજથી ભોજન પાણી બંધ, અને જેટલા ડાકુ ચોર લુટેરા અને પાપી છે એ બધાને બંગલા આપી દો. આ પ્રકૃતિને પલટી નાખી, વૃક્ષોને આદેશ આપી દીધા કે 12 મહિના ફળ દેવાના છે. હિરણ્યકશિપુ અત્યાચાર પ્રારંભ, અને દેશના બધા રાજા મહારાજો સાથે યુદ્ધ કરે. હિરણ્યકશિપુએ ત્રણેય લોકોને જીતી લીધા. કહેવાય છે કે ત્રણેય લોકોને જીતવા માટે હિરણ્યકશિપુ નીકળ્યો. હિરણ્યકશિપુને જોઈને જ બધા એની સામે ઝૂકી જતા. અમુક લોકો એની સામે યુદ્ધ કરવા આવતા, હિરણ્યકશિપુ કહેતા યુદ્ધ કરતા પહેલા એક મિનિટ ઉભા રહ્યો, એ બ્રહ્માજીનું ઓલું એગ્રીમેન્ટ કાઢીને બતાવતો, જો બ્રહ્માજીએ મને આ આશીર્વાદ વરદાન આપ્યું છે, દિવસે ન મરું, રાતે ન મરું, મનુષ્યથી ન મરું, પશુથી શસ્ત્રથી અશ્વથી. સામેના રાજા એના ચરણોમાં પડી જતા, પ્રભુ તમને કોણ મારી હતી. આમ કરતા કરતા હિરણ્યકશિપુએ ત્રણેય લોક ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો. અહીંયા સુધી દેવતાઓને પોતાના વશમાં કરી લીધા. કહેવાય છે કે જીતે ત્વેકેન જગત ત્રયમ વિભો. આ હિરણ્યકશિપુ જ્યારે એની આંખ આડી કરતો, 33 કરોડ દેવતા એના શરણોમાં પડી જતા. અદભુત પ્રભાવ. અને આવા હિરણ્યકશિપુનો પાખંડ જોઈ દેવતાઓ ભગવાનની શરણમાં ગયા. ભગવાનને પ્રાર્થના કરી, તમે આનું કંઈક કરો. ભગવાન કે હું જ્યારે આ હિરણ્યકશિપુ એના પુત્ર પ્રત્યે દ્વેષ કરશે ત્યારે હું એનો વધ કરી નાખીશ. હિરણ્યકશિપુ ના 4 પુત્ર, પરંતુ એમાંનો એક પુત્ર જેનું નામ પ્રહલાદ હતું, સર્વગુણ સંપન્ન, બહુ સુંદર ગુણ હતા એનામાં, અને ભગવાન વિષ્ણુનો મહાન ભક્ત. ત્રણેય લોક હિરણ્યકશિપુની ભક્તિ પણ કરે, પણ હિરણ્યકશિપુનો 5 વર્ષનો બાળક એ ભગવાન વિષ્ણુની ભક્તિ કરે. હિરણ્યકશિપુએ બધાને પોતાના આશ્રિત કરી દીધા, પણ પ્રહલાદ ભગવાન વિષ્ણુના આશ્રિત છે. હિરણ્યકશિપુએ પ્રહલાદને ભણવા માટે ગુરુકુળમાં મોકલ્યો. એના ગુરુ શુક્રાચાર્યના પુત્ર શ્રંડ અને અમરક રાજનીતિ શીખવાડે, રાજકારણ શીખવાડે, પણ પ્રહલાદ મહારાજ આ બધું યાદ રાખી માત્ર ભગવાનની ભક્તિમાં ધ્યાન આપે. ગુરુકુળમાં 1 વર્ષ પૂરું થયું, પ્રહલાદ મહારાજ ઘરે આવ્યા. હિરણ્યકશિપુએ પોતાના પુત્રને ખોળામાં બેસાડ્યો. સંસારમાં જોઈએ છીએ ને આપણે, છોકરાઓ ભણવા ગયા હોય અને જ્યારે પિતાજી સાંજે ઘરે આવે ત્યારે છોકરાને ખોળામાં બેસાડીને પૂછે, બેટા આજે તને શું ભણાવ્યું? એમ હિરણ્યકશિપુએ પૂછ્યું પોતાના પુત્ર પ્રહલાદને કે બેટા ગુરુકુળમાં કઈ શિક્ષા પ્રાપ્ત કરી? ત્યારે પ્રહલાદ કે ન પૂછો તો સારું છે, પૂછ્યો તો ગડબડ થઈ જશે. નહીં હિરણ્યકશિપુ કે તને શું સારું લાગ્યું? પ્રહલાદ મહારાજ કહે છે કે પિતાજી આ ઘર ગૃહસ્થીમાં તમે ફસાયેલા છો, અને ઘર ગૃહસ્થીમાં ફસાઈને તમે દુઃખ ભોગવી રહ્યા છો, એની કરતા સારું છે હાથમાં માળા લઈ તમે વૃંદાવન વયા જાઓ. અને હિરણ્યકશિપુને ક્રોધ થયો, બેઠો થઈ ગયો પ્રહલાદ મહારાજને પછાડી, આ તું શું બોલે છો? હિરણ્યકશિપુને મનમાં થયું કે આ બાળક તો વાતું કરે, બાળકની વાતોને સાંભળવાની ન હોય, કારણ કે બાળકની બુદ્ધિને કોઈ પણ ફેરવી શકે. શંડ અને અમરકને બોલાવ્યા એના ગુરુને, કીધું કે આ શું છે, તમે આને શું ભણાવ્યું છે? શંડ અને અમરકે કીધું હવે અમે ધ્યાન રાખશું. બીજા વર્ષે ગુરુકુળમાં જાય, ગુરુકુળમાંથી પાછા ફરે. હિરણ્યકશિપુ પૂછે કે બેટા આ વર્ષે તને શું સારું લાગ્યું? ત્યારે પ્રહલાદ મહારાજ કહે,
શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ.
પિતાજી તમે મને પૂછતા હો મને શું સારું લાગ્યું તો સાંભળો. ભગવાન શ્રી વિષ્ણુની નવદા ભક્તિ શ્રવણ કીર્તન સ્મરણ સ્મરણ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ આત્મનિવેદનમ ઇતિ પુંસાર પિતા વિષ્ણુ ભક્તિ ચેત નવ લક્ષણા ક્રિયેત ભગવતી યદ્દા તત્મન્ય રીત ઉત્તમ. ભગવાન વિષ્ણુની નવ પ્રકારની ભક્તિ મને બધા કરતા વધારે. હેણા કશું તો લાલ પીળો થઈ પ્રહલાદ મહારાજને પછાડીને કે, અરે મૂરખ, આ તું શું બોલો છો બોલે છો? તું જ આવા દે, તારા ગુરુને બોલાયો. શણ અને અમરખને લાલ પીળો થઈને કહે છે કે હું તમને બેને મારી નાખીશ. બોલાવે હાથ જોડીને કે, સરકાર નમત પ્રણીતમ નપર પ્રણીતમ, અમે આને આવી શિક્ષા નથી આપી અને બહારનું કોઈ શિક્ષા આપવા માટે નથી આવ્યું. જન્મજાત જન્મથી જ આનામાં આ જ્ઞાન કોણ જાણે ક્યાંથી આવ્યું છે. સ્વાભાવિક હતી, જન્મથી સ્વાભાવિક ભગવાન પ્રત્યેનો પ્રેમ છે. ત્યારે હિરણ્યકશિપુ કે, આવા દુષ્ટ પુત્રને ઘરે રાખો એની કરતા મારી નાખો. હિરણ્યકશિપુએ આદેશ આપ્યો, આને તમે મારી નાખો. દિગ્ગજે દંદ સુકેશ અભિચારા વપાતને માયાભી સન્ની રોધેશ ગરદાનેર ભોજને. પ્રહલાદ મહારાજને મારવાના બહુ ઘણા પ્રયાસ કરવામાં આવ્યા. સૌ પ્રથમ સુખદેવ ગોસ્વામી અને નારદ મુનિ પરીક્ષિત મહારાજને સંભળાવે, દિગ્ગજે હાથીઓના પગ નીચે કચડીને મારવાનો પ્રયાસ. ઘણા બધા હાથીઓને બોલાવવામાં આવ્યા, દિગ્ગજોને વિશાળ વિશાળ હાથીને બોલાવી પ્રહલાદ મહારાજને છોડી દીધો. હાથીને આદેશ આપી દીધો કે આને પગ નીચે દબાવી તમારા નાથથી આનો વધ કરી નાખો. હાથીઓ આવ્યા, પ્રહલાદ મહારાજને મારવાનો પ્રયાસ કરે, ઘણો ઘણો પ્રયાસ કર્યા છતાંય પ્રહલાદ મરે નહીં. આ બધા હાથી પ્રહલાદ હિરણ્યકશિપુને પ્રાર્થના કરે, પ્રભુ આ તમારે તમારા દીકરાને મારતા મારતા અમારા દાંત તૂટી ગયા, પણ આ મરતો નથી. બીજું કઈ કામ હોય તો કયો, બાકી આ અમારથી નહીં મરે. ત્યારબાદ હિરણ્યકશિપુએ સર્પોથી મારવાનો પ્રયાસ, ઘણા બધા સર્પોને ભેગા કરી એ રૂમમાં પ્રહલાદને બંધ કરી દીધો અને આ બધા સર્પો પ્રહલાદ મહારાજને ડંખ મારે. ડંખ મારતા મારતા સર્પોના દાંત તૂટી ગયા, સર્પોના મણી હલી ગયા, છતાંય પ્રહલાદ મહારાજનો વાળ વાંકો ન કરી શક્યા. તત્પશ્ચાત અભિચારા કૃત્યા ઉત્પન્ન કરી શંડ અને અમરકે એના વાળની જટા કાઢી કૃત્યા ઉત્પન્ન કરી અને કૃત્યા ત્રિશુળ લઈને પ્રહલાદ મહારાજને મારે, પણ એને કાંઈ ન થાય. અંતે કૃત્યાએ જોયું કે શંડ અને અમરક પાપી છે, શંડ અને અમરકને જ મારી નાખ્યા. પ્રહલાદની પ્રાર્થનાથી વિષ્ણુ પુરાણમાં વર્ણન છે. પ્રહલાદ મહારાજે પ્રાર્થના કરી અને એની પ્રાર્થનાથી ભગવાનને કહે છે કે, પ્રભુ જો મેં સાચા ભાવથી તમારી ભક્તિ કરી હોય તો મારા ગુરુ જીવતા થઈ જાય. આટલો અત્યાચાર કરવાવાળા પ્રત્યે પ્રહલાદ મહારાજ આવો ભાવ રાખે છે. આ છે ભગવાન કૃષ્ણના ભક્તનો પ્રભાવ. વૈષ્ણવ જનતો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આવે. કેટલો મોટો ઉપકાર પ્રહલાદ મહારાજ કરી રહ્યા છે. જે પ્રહલાદ મહારાજને મારવાનો પ્રયાસ એને જીવતા કરી દીધા. તત્પશ્ચાત મોટા મોટા પહાડોથી ફેંકવામાં આવ્યા, છતાંય પ્રહલાદને કાંઈ ન થાય. હોળિકાના ખોળામાં બેસાડીને મારવાનો પ્રયાસ, હોળિકા મરી ગઈ, પ્રહલાદ મહારાજને કાંઈ ન થયું. એકથી એક વિષ્ણુ પુરાણમાં પરાશર મુનિ વર્ણન કરે છે કે પ્રહલાદ મહારાજને મારવાનો સૌથી મોટો પ્રયાસ જ્યારે કોઈથી ન મળ્યો, કોઈથી ન મરે, ત્યારે હિરણ્યકશિપુએ આદેશ આપ્યો, એક કામ કરો, તમે મારું વિમાન લઈ જાઓ અને પ્રહલાદના શરીરે પથ્થર બાંધી અને સમુદ્રની વચોવચ ને ફેંકી દો, બહાર જ નહીં નીકળી શકે. પ્રહલાદ મહારાજના શરીરે પથ્થર બાંધી સમુદ્રને વચોવચ ફેંકી દીધા, પરાશરજી વિષ્ણુ પુરાણમાં કહે છે. અને પછી હિરણ્યકશિપુએ કીધું હતું કે એની ઉપર પહાડ ને પથ્થર નાખીને દાંટી દેજો. એ પ્રહલાદ મહારાજ સમુદ્રની વચોવચ ગહેરાઈમાં વ્યાગ્યા અને ઉપર જાડ પથ્થરનો પહાડ બનાવી દીધો. અને એ સમયે પ્રહલાદ મહારાજ નિરંતર ભગવાનના નામનું કીર્તન કરતા. આવી સ્થિતિમાં પણ પ્રહલાદ મહારાજ ભગવાનની ભક્તિ નો છોડે, ભગવાનને પ્રાર્થના કરે છે. અને ભગવાનને પ્રાર્થના કરતા જોઈ ભગવાન પ્રકટ થયા, એક્ય ભાવના થઈ ભગવાન પ્રહલાદના શરીરમાં પ્રગટ. અને એટલી શક્તિ પ્રહલાદ મહારાજના બે હાથ ઊંચા થતા એ પહાડ ફૂટી ગયા અને પહાડને તોડી પ્રહલાદ મહારાજ સમુદ્રથી બહાર આવી ગયા સમુદ્રના કિનારે. અને જેવા પ્રહલાદ મહારાજ ઘરે આવે હિરણ્યકશિપુ ચિંતિત આને આટલો આટલો મારવાનો પ્રયાસ થતા મરતો કેમ નથી, ત્યારે હિરણ્યકશિપુ પ્રહલાદ મહારાજને લઈને આવે. પ્રહલાદ ઉભો છે, હિરણ્યકશિપુ ઉભો છે અને પ્રહલાદને કહે કે તું મરતો કેમ નથી. બહુ સુંદર સુરદાસજી એના પદમાં લીલાનું સ્મરણ કરાવે છે.
નૃપ કહ્યો મંત્ર જંત્ર કછુ આયુ,
હિરણ્યકશિપુ પૂછે છે કે પ્રહલાદ તને આટલો બધો મારવાનો પ્રયાસ છતાં મરતો કેમ નથી. પ્રહલાદે કીધું કે તારો ભગવાન વિષ્ણુ તને બચાવે છે, અચાન આજે મારે તારા વિષ્ણુને જોવો છે. ક્યાં છે તારો વિષ્ણુ? વેલાસ મહારાજ કે પ્રભુ પિતાજી અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ મારા ભગવાન છે. ત્યારે હિરણ્યકશિપુની નજર એક થાંભલા ઉપર ગઈ અને થાંભલાને આંગળી બતાવીને કહે છે કે પ્રહલાદ આ થાંભલામાં તારો વિષ્ણુ છે.